એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. તો આજે આપણે જેમના વિશે વાત કરવાના છીએ એ છે ગુજરાતી સાહિત્યના એક બહુ જ અગત્યના વિવેચક અને સર્જક સુરેશ જોશી. અને એમનો જે ખાસ લેખ છે નવલિકા સ્વરૂપ અને શક્તિઓતાઓ, એના પર આપણે ઊંડા ઉતરીશું. આ લેખે એમ કહી શકાય કે આપણી ટૂંકી વાર્તા વિશેની સમજને એક નવી જ દિશા આપી છે.
બિલકુલ. સુરેશ જોશી એટલે આધુનિક ગુજરાતી સાહિત્યના પ્રમુખ ચિંતકોમાંના એક. એમનું કામ જ એવું છે કે એમણે પશ્ચિમના જે સાહિત્યિક વિચારો છે, સિદ્ધાંતો છે, એને ગુજરાતી સંદર્ભમાં મૂકીને જોયા. ખાસ કરીને કવિતા અને નવલિકા આ બે સ્વરૂપોનું એમણે નવેસરથી મૂલ્યાંકન કર્યું. અને એમનો અભિગમ ઘણીવાર, મતલબ કે જે ચાલી આવતી પરંપરાગત રીતો હતી, એને પડકારનારો રહ્યો.
હા, એ ખરું. તો આજના આપણા સંવાદનો મુખ્ય હેતુ શું રાખીએ? આપણે એ સમજવું છે કે સુરેશ જોશી નવલિકાને ખરેખર કઈ દૃષ્ટિથી જુએ છે. એમના મતે વાર્તા ખાલી કંઈક કહેવા માટેનું સાધન નથી, બરાબર, પણ પોતે જ એક કલાકૃતિ છે. તો એનું બંધારણ, એની બનાવટ, એનું શું મહત્વ છે?
બરાબર. અને એમણે કયા સિદ્ધાંતો આપ્યા, ગુજરાતી વિવેચનમાં એમનું સ્થાન ક્યાં નક્કી થાય છે, આ બધી બાબતો પર આપણે વાત કરીશું.
ચાલો તો શરૂ કરીએ આ રસપ્રદ વૈચારિક સફર. મને ખાતરી છે કે આ ચર્ચાના અંતે નવલિકાને જોવાની, એને સમજવાની એક નવી જ દ્રષ્ટિ આપણને મળશે. સુરેશ જોશી છે ને, એ પોતાની વાત શરૂ કરવા માટે એક બહુ જ સચોટ, ધારદાર દૃષ્ટાંત વાપરે છે, જે આપણને સીધા એમના વિચારના મર્મ સુધી લઈ જાય છે. એમ સમજો કે મુંબઈનો કોટ વિસ્તાર, ભર બપોર ધમધમાટ ચાલુ છે, અને ત્યાં એક 7-8 વર્ષની છોકરી છે. અંગ પર મેલું ઘેલું, કદાચ ઉતરેલું ઢીલું ફ્રોક, પગમાં ઘૂઘરા બાંધ્યા છે અને નાચી રહી છે. ચહેરા પર દેખીતી ગરીબી, થાક, વાળ વિખરાયેલા. બાજુમાં કોઈ ઢોલક વગાડી રહ્યો છે અને એ છોકરી કોઈ સસ્તા હિન્દી ફિલ્મના ઇશ્કિયા ગીત પર નાચે છે. કદાચ એ ગીતનો અર્થ પણ નહીં સમજતી હોય.
હા, બરાબર.
અને આસપાસ ભીડ છે, રાહદારીઓ, દુકાનદારો, નવરા લોકો, કેટલાક તો એમ કહી શકાય કે લાલસાભરી નજર એને જોઈ રહ્યા છે. અશ્લીલ સિસ્કારા પણ સંભળાય છે.
એકદમ.
હા, કાચી વાસ્તવિકતાનું ચિત્ર થોડું અસ્વસ્થ પણ કરી દે.
બિલકુલ. અને આ જે એક જ દૃશ્ય છે ને, એના પર સુરેશ જોશી 3 સાવ જુદા પ્રતિભાવો નોંધીને પોતાની દલીલનો પાયો નાખે છે. પહેલો પ્રતિભાવ છે, એમ સમજો કે એક સંવેદનશીલ પરંપરાગત વિચારધારાવાળા કોઈ વડીલનો. એમને છોકરીની હાલત જોઈને દયા આવે છે, કરુણા ઉપજે છે. એ દેશની ગરીબી, સામાજિક સ્થિતિ, આઝાદી પછી શું થયું, એ બધા પર ચિંતા કરે છે. એમના માટે આ દૃશ્ય એટલે સામાજિક સમસ્યાનું સીધું પ્રતીક.
એટલે સોશિયલ કમેન્ટ્રી જેવું.
હા. પછી બીજો પ્રતિભાવ છે એમના એક મિત્રનો, કદાચ થોડા વધુ આધુનિક વિચારના. એમને છોકરીની દયા તો આવે જ છે, પણ એનાથી વધારે એમને ઘૃણા થાય છે પેલી ભીડ પર, ટોળાની જે વિકૃત માનસિકતા છે એના પર. એમને એવું દેખાય છે કે આ ટોળું જાણે પોતાની જિંદગીની નિષ્ફળતાઓ, અતૃપ્તિ, લાલસાઓ, એ બધું આ નાનકડી છોકરીના નાચમાં જોઈ રહ્યું છે. તો એમના માટે આ દૃશ્ય થયું માનવ મનની વિકૃતિનું ઉદાહરણ.
ઓકે, મનોવૈજ્ઞાનિક પાસું.
અને ત્રીજો પ્રતિભાવ, જે ખુદ સુરેશ જોશીનો છે, અને એ સૌથી જુદો છે અને એમના સિદ્ધાંતની ચાવી જેવો છે, એ આ દૃશ્યને કોઈ સામાજિક કે મનોવૈજ્ઞાનિક અર્થ નથી આપતા. એને બદલે એ ક્યુબિસ્ટ પેઇન્ટિંગની જેમ જુએ છે. જેમ ક્યુબિસ્ટ ચિત્રકાર કોઈ વસ્તુને જુદા જુદા એંગલથી એકસાથે બતાવે, એમ જોશી પણ આ દૃશ્યના અલગ અલગ તત્વો છે ને, પેલો તડકો, ઊંચી ઇમારતો, ભીડ, છોકરીનો નાચ, ઢોળકનો અવાજ, ગીતના શબ્દો, ટોળાની નજરો, આ બધા વિખંડિત ટુકડાઓને એકસાથે મૂકી દે છે. અને એની જે વિસંગતતા છે, એની અંદર રહેલી અરાજકતા છે, એ જ બતાવે છે. કોઈ એક સીધો સળંગ અર્થ કાઢવાનો પ્રયાસ નહીં, જાણે પેલો આંધળો માણસ સોયમાં દોરો પરોવતો હોય ને, એવો એક નિરર્થક પણ ગતિશીલ પ્રયાસ.
બાપરે, 3 નજર, 3 અલગ દુનિયા જાણે, એક જ ઘટના પણ એને જોવાની, સમજવાની કેટલી બધી અલગ રીતો. અને પેલો ત્રીજો પ્રતિભાવ, ક્યુબિસ્ટ ચિત્રવાળો, એ ખરેખર વિચારવા જેવો છે. જાણે વાસ્તવિકતાના ટુકડાઓ વીણીને મૂક્યા હોય, પણ એને કોઈ સહેલા અર્થમાં જોડવાની કોશિશ જ નથી કરી, તો પછી સવાલ એ થાય કે આમાંથી સાચું કયું ગણાય, કયો પ્રતિભાવ સાચો.
અને બસ અહીં જ સુરેશ જોશીનો મુખ્ય મુદ્દો આવી જાય છે. એ કહે છે કે કલાના ક્ષેત્રમાં, ખાસ કરીને સાહિત્યમાં, કોઈ એક જ સાચો પ્રતિભાવ કે એકમાત્ર સત્ય જેવું હોતું જ નથી. ત્રણેય પ્રતિભાવો શક્ય છે અને પોતપોતાની રીતે સાચા પણ છે. વાસ્તવિકતા તો બહુસ્તરીય હોય છે, એટલે મહત્વનું એ નથી કે કયો પ્રતિભાવ સાચો, પણ મહત્વનું એ છે કે કલાકાર આ વાસ્તવિકતાને કઈ રીતે પોતાના સર્જનમાં આકાર આપે છે. આજે દૃશ્ય છે એ પોતે વાર્તા નથી, પણ વાર્તા બનાવવા માટેનો કાચો માલ છે.
કાચો માલ,
હા. અને આ જ વાતને આગળ લઈ જતા જોશી કલ્પના કરે છે કે જો ત્રણ જુદા જુદા લેખકો આ જ દૃશ્ય પરથી વાર્તા લખે તો કેવી લખે. પહેલો લેખક, જે પેલા વડીલ જેવી સંવેદના ધરાવે છે, એ કદાચ છોકરીની ગરીબી, લાચારી, સમાજ કેટલો નિષ્ઠુર છે એના પર ભાર મૂકશે. વાચકની કરુણા જગાડવાનો, સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કરશે. વાર્તાનો હેતુ શું? તો કે સામાજિક અન્યાય તરફ ધ્યાન દોરવાનો. આ થયું સામાજિક વાસ્તવ દર્શન.
બરાબર, સીધી વાત.
બીજો લેખક, જે પેલા મિત્રની જેમ મનોવિશ્લેષણમાં રસ ધરાવે છે, એ કદાચ છોકરી પર ઓછું અને ટોળાની માનસિકતા પર વધુ ધ્યાન આપશે. એમની દબાયેલી ઈચ્છાઓ, જીવનનો ખાલીપો અને એમાંથી જે વિકૃત લાલસા જન્મે છે એનું ચિત્રણ કરશે. અહીં વાર્તાનો હેતુ માનવ મનના અંધારા ખૂણાઓને ખોલવાનો હશે. આ થયો મનોવૈજ્ઞાનિક અભિગમ.
ઓકે.
અને ત્રીજો લેખક, જે સુરેશ જોશીના પોતાના કલાવિચારની નજીક છે, એ કદાચ ઘટનાના સામાજિક કે મનોવૈજ્ઞાનિક અર્થઘટનમાં બહુ નહીં પડે, એ શું કરશે? તો પેલી ક્યુબિસ્ટ રીતથી દૃશ્યના જે વિરોધાભાસી તત્વો છે, પીણી છોકરીની નિર્દોષતા અને ગીતની અશ્લીલતા, તડકાની તેજી અને લોકોની ઉદાસીનતા, ઘૂઘરાનો અવાજ અને ભીડનો શોરબકોર, આ બધાને એવી રીતે ગોઠવશે કે તેમાંથી કોઈ સીધો સંદેશ ના નીકળે, પણ એક સંકુલ રૂપ, એક પેટર્ન, એક ડિઝાઇન ઊભી થાય. અહીં વાર્તાનો હેતુ કોઈ સંદેશ આપવાનો નથી, પણ કલાત્મક રૂપ બનાવવાનો છે. આને રૂપવાદી એટલે કે ફોર્મલિસ્ટ અભિગમ કહેવાય.
ઓહ, એટલે મૂળ વાત એમ થઈ કે વાર્તાનો પોઈન્ટ શું છે? ખાલી ઘટના બતાવવી કે કોઈ મનોભાવ દેખાડવો, કે પછી આ બધું જે રીતે ગોઠવવામાં આવ્યું છે એની જે કળા છે એ જ બતાવવી? તો જોશી સ્પષ્ટ રીતે ત્રીજા રસ્તા પર, એટલે કે રૂપ નિર્મિતિ પર વધારે ભાર મૂકે છે, બરાબર ને? તો પછી આપણે વાર્તાને માપીએ કઈ રીતે? કઈ વાર્તાને સારી કહેવાય?
બરાબર પકડ્યું. જોશીના મતે વાર્તાનું મૂલ્યાંકન એના વિષયવસ્તુ એટલે કે શું કહ્યું છે એના કરતા એના રૂપ વિધાન એટલે કઈ રીતે કહ્યું છે એના પરથી થવું જોઈએ. અને હા, વાચકની અપેક્ષા પણ મહત્વની છે. જો કોઈ વાચક સાહિત્ય પાસે જીવનનું પ્રતિબિંબ શોધતો હોય, કોઈ બોધ જોઈતો હોય કે ભાવનાત્મક રીતે સંતોષ મેળવવા માંગતો હોય, તો એને પહેલી કે બીજી વાર્તા કદાચ વધુ ગમશે.
હા, એવું બને.
પણ જો વાચક કલાના શુદ્ધ રૂપનો આનંદ લેવા માંગતો હોય, રચનાની સૂક્ષ્મતા, ભાષાના પ્રયોગો અને રૂપના સૌંદર્યને માણવા માંગતો હોય, તો એને ત્રીજી વાર્તા આપેલી રૂપવાદી વાર્તા વધુ મૂલ્યવાન લાગશે. સુરેશ જોશી માટે કળાનો આસ્વાદ મુખ્યત્વે સૌંદર્યલક્ષી છે, એસ્થેટિક, નૈતિક કે સામાજિક નહીં. એટલે એમની દ્રષ્ટિએ જોઈએ તો ત્રીજી વાર્તા કદાચ વધુ કલાત્મક ગણાય.
પણ આપણે સામાન્ય રીતે એમ માનીએ છીએ કે સારી વાર્તા એ છે જે આપણને આમ જકડી રાખે, કુતૂહલ ટકાવી રાખે, આગળ શું થશે એ જાણવાની જે મજા છે એ જ તો વાર્તા છે. તો આ કુતૂહલનું શું? જોશી એના વિશે શું કહે છે? શું એ રૂપવાદી અભિગમમાં પાછળ રહી જાય છે?
ના ના, કુતૂહલને જોશી સાવ નકારી નથી દેતા. વિસ્મય અને આશ્ચર્ય વગર કલાનો અનુભવ તો અધૂરો જ રહે ને. પણ એ સવાલ પૂછે છે કે કેવા પ્રકારનું કુતૂહલ? શું ખાલી ઘટનાક્રમ આગળ પાછળ કરીને, કે અંતમાં કોઈ ભેદ ખોલી નાખીને, કે પછી વાચકને જાણી જોઈને આમ તેમ ફેરવીને, છેલ્લે એક ઝટકો આપીને જે કુતૂહલ ઊભું કરાય છે તે ખરેખર કલાત્મક ગણાય? જોશી એને સપાટીનું કુતૂહલ કહે છે.
સપાટીનું કુતૂહલ,
હા. એમાં કલાકારીગરી ઓછી ને ચાલાકી, મતલબ કે ટેકનિક, વધારે છે. એકવાર એ યુક્તિ સમજાઈ જાય પછી વાર્તાનો પ્રભાવ રહેતો નથી. સાચું, ઊંડું કુતૂહલ જે છે એ વાર્તાના આંતરિક બંધારણમાંથી, એના રૂપમાંથી જન્મવું જોઈએ. એ ખાલી આગળ શું થશે એટલા પૂરતું નથી હોતું, પણ આ બધું કેવી રીતે ગોઠવાયું છે, આ પાત્રો અને ઘટનાઓ વચ્ચે શું સંબંધ છે, ભાષાનો આવો ઉપયોગ શા માટે કર્યો છે? આવા સવાલો જગાડે એવું હોવું જોઈએ. આ કુતૂહલ વાર્તા પૂરી થયા પછી પણ ચાલુ રહે, વાચકને વિચાર તો કરી મૂકે.
એટલે ખાલી અંત જાણવાની જ ઉત્સુકતા નહીં, પણ આખી રચના કઈ રીતે કામ કરે છે એની ઉત્સુકતા. સમજાઈ ગયું. અને પેલી રહસ્યની વાત પણ બહુ આવે છે. એમ કહેવાય છે ને કે સારી વાર્તા જીવનના કોઈ ગહન રહસ્ય પરથી પડદો ઊંચકે છે. જોશી આ વાત માને છે?
તેઓ રહસ્યના ખ્યાલને સ્વીકારે છે, પણ એની વ્યાખ્યા જરા જુદી રીતે કરે છે. જો કોઈ રહસ્ય પૂરેપૂરું ખુલ્લું પડી જાય તો પછી એ રહસ્ય રહેતું જ નથી. એ તો એક કોયડો બની જાય જેનો જવાબ મળી ગયો. સાચી કલાકૃતિ રહસ્યને ઉકેલતી નથી, પણ રહસ્યના અસ્તિત્વનો, એની જે ગહનતા છે, એનો અનુભવ કરાવે છે, એનું સૂચન કરે છે, ઇશારો કરે છે.
અચ્છા, એટલે ઉકેલવાને બધે અનુભવ કરાવે.
હા, પહેલા મુંબઈના દૃશ્યમાં જ પાછા જઈએ. પહેલો પ્રતિભાવ ગરીબીના રહસ્ય તરફ ઇશારો કરતો હતો, બીજો માનવ મનની વિકૃતિના રહસ્ય તરફ, અને ત્રીજો તો ખુદ અસ્તિત્વની જે વિસંગતતા છે એના રહસ્ય તરફ. અને આ સિવાય પણ બીજા કેટલાય રહસ્યો હોઈ શકે. એટલે સારી નવલિકા એ છે જે રહસ્યના વિસ્તારને વધુને વધુ મોટો બનાવે, એના નવા નવા પડ ખોલે, પણ એને સપાટ બનાવીને ઉકેલી ના નાખે. એ આપણને રહસ્યની અનુભૂતિની નજીક લઈ જાય.
રહસ્યની વાત કરી, કુતૂહલની વાત કરી, પણ આ બધું વ્યક્ત થવા માટે વાર્તામાં કંઈક થવું તો જોઈએ ને. કંઈક બનવું જોઈએ, એટલે કે ઘટના. ઘટના તો જોઈએ જ, એના વગર વાર્તા બને કઈ રીતે? એના વિશે જોશી શું કહે છે?
ચોક્કસ, ઘટના વગર તો વાર્તા શક્ય જ નથી. ઘટના એટલે વાર્તાના જગતમાં જે કંઈ બને છે તે, પછી એ બહારની દુનિયામાં બને કે પાત્રના મનમાં, એક ક્ષણ માટે બને કે લાંબા સમય સુધી ચાલે, પણ મહત્વનું છે એ ઘટનાઓની પસંદગી અને એમની ગોઠવણી, જેને જોશી આનુપૂર્વી કહે છે, એટલે કે ક્રમ. કઈ ઘટના પહેલાં, કઈ પછી, કઈ કહેવામાં આવે ને કઈ ખાલી સૂચવાય, આ બધું જ વાર્તાના રૂપને નક્કી કરે છે. ક્રમ બદલો એટલે અર્થ બદલાઈ જાય.
ક્રમ બહુ જ અગત્યનો.
હા, અને અહીં સુરેશ જોશી એક બહુ જ મહત્વની ચેતવણી આપે છે કે લેખકે પોતાના કોઈ પૂર્વગ્રહ હોય, કોઈ વિચારધારા હોય, કોઈ સામાજિક સંદેશ આપવો હોય કે કોઈ ભાવનાત્મક હેતુ પૂરો કરવો હોય, એના માટે ઘટનાઓનો ઉપયોગ સાધનની જેમ ન કરવો જોઈએ. જો ઘટનાને કોઈ બહારના હેતુ પૂરા કરવા માટે વાપરવામાં આવે તો કૃતિનો જે કલાત્મક વિકાસ થવો જોઈએ એ રૂંધાઈ જાય છે. ઘટના જાણે એક નિશ્ચિત અર્થનો ખીલો બની જાય જેની આસપાસ બધું ગોઠવાયેલું હોય.
એટલે ઘટનાને વાપરવાની નથી,
પણ શક્યતાઓ માટેની જગ્યા, એવી જગ્યા જ્યાં વાચક પોતાની સંવેદનાથી, પોતાના અર્થઘટનથી પ્રવેશી શકે. ઘટના વાર્તાને બંધ ન કરી દેવી જોઈએ, પણ ખોલવી જોઈએ.
વાહ, અવકાશ રચતી ઘટના! આ વિચાર તો બહુ જ રસપ્રદ છે. એટલે ઘટના એવી ન હોય કે વાર્તાને એક જ પાટા પર ચડાવી દે, પણ એવી હોય જે અનેક રસ્તા ખુલી આપે. આને સમજાવવા જોશી કોઈ બીજો શબ્દ વાપરે છે?
હા, તેઓ ઘટનાના વજનની વાત કરે છે. ઘટનાનું વજન ગળે બાંધેલા પથ્થર જેવું ભારે ન હોવું જોઈએ, જે વાર્તાને નીચે ખેંચી જાય, ડૂબાડી દે, પણ એ પંખીની પાંખ જેવું હલકું હોવું જોઈએ જે વાર્તાને ઉડાન આપી શકે. આ સંદર્ભમાં તેઓ બે બળોની વાત કરે છે, ગુરુત્વ, ગ્રાવિટેશન, જે ઘટનાને એનું ચોક્કસ રૂપ આપે, એની ઓળખ આપે, એને જમીન સાથે જોડી રાખે, અને ઉડ્ડયન, લેવિટેશન, જે એને ઉપર ઉઠાવે, એને હળવી બનાવે, એને સૂચકતા બક્ષે.
ગુરુત્વ અને ઉડ્ડયન.
હા, સારી ઘટનામાં આ બંને બળોનું યોગ્ય સંતુલન હોય છે. તે વાસ્તવિક પણ લાગે અને સાથે સાથે કલાત્મક સૂચન પણ કરે.
અને આવો સંતુલન પાત્ર અને ઘટના વચ્ચે પણ જરૂરી હશે ને?
ચોક્કસ, પાત્ર અને ઘટના વચ્ચે પણ યાંત્રિક નહીં, પણ જીવંત સંતુલન હોવું જોઈએ. પાત્ર ઘટનાને આકાર આપે અને ઘટના પાત્રને ખોલે, પણ આ સંબંધ 1+1=2 જેવો સીધો ન હોવો જોઈએ. એવો હોવો જોઈએ કે જેમાંથી નવી શક્યતાઓ ખુલતી રહે. જોશી પેલું સામસામે ગોઠવેલા અરીસાનું ઉદાહરણ આપે છે, જેમાં કેવા અનંત પ્રતિબિંબો રચાયા કરે છે. પાત્ર અને ઘટનાનો સંબંધ પણ આવો અનંત શક્યતાવાળો હોવો જોઈએ.
આ બધું સાંભળીને એવું લાગે છે કે સુરેશ જોશી લેખક પાસેથી બહુ જ ઊંચી અપેક્ષા રાખી રહ્યા છે. જો લેખકે પોતાના વિચારો, પોતાની ભાવનાઓ, સામાજિક ચિંતાઓ આ બધાથી દૂર રહેવાનું હોય તો પછી એણે લખવું શું? શું એણે આજુબાજુની દુનિયાથી સાવ અલગ થઈ જવાનું?
અલગ શબ્દ કદાચ થોડો ગેરમાર્ગે દોરે, જોશી જે શબ્દ પર ભાર મૂકે છે તે છે તાટસ્થ્ય,
ડિટેચમેન્ટ.
લેખક સંવેદનહીન બની જાય એવું એ નથી કહેતા, પણ એ માને છે કે જે સમકાલીન સમસ્યાઓ હોય, રાજકીય વાતાવરણ હોય, ઉદાત્ત ગણાતી ભાવનાઓ હોય, અમુક ચોક્કસ વર્ગના પાત્રો હોય, આ બધાના આકર્ષણથી, પ્રલોભનથી લેખકને બચવું જોઈએ. કારણ કે આ બધું સમય જતાં જૂનું થઈ જાય છે, ક્યારેક પ્રચાર જેવું લાગે છે અને રચનાને મર્યાદિત કરી દે છે.
મર્યાદિત કરી દે.
હા, લેખકે પોતાના જમાનામાં જીવવાનું છે, એના સુખ દુઃખ અનુભવવાના છે, પણ એમાં વહી નથી જવાનું. જોશીનો શબ્દ છે લેખકે એમાં નિશ્ચિહ્ન રહેવાનું છે, એટલે કે એનાથી અંકિત થયા વગર, એના પર પોતાના અંગત ગમા અણગમાની છાપ પાડ્યા વગર. ગરીબીનું દુઃખ લેખકને સ્પર્શે એ બરાબર છે, પણ જો એ દુઃખથી એની કલમ ઝૂઝવા માંડે તો એ કલા નહીં રહે, એ પ્રચાર બની જશે. એટલે સ્થિર દ્રષ્ટિ, કલા પર સંયમ અને થોડી નિર્મમતા કેળવવી જરૂરી છે. આ તાટસ્થ્ય જ લેખકને વાસ્તવિકતાનું વધુ સાચું અને અનેક પરિમાણવાળું ચિત્ર રજૂ કરવાની શક્તિ આપે છે.
આ તો બહુ અઘરું લાગે છે, દુનિયામાં રહેવાનું પણ એનાથી રંગાયા વગર, લાગણી અનુભવવાની પણ લખતી વખતે એના પર કાબુ રાખવાનો. અચ્છા, આ તાટસ્થ્ય કેળવ્યા પછી લેખક પાસે અભિવ્યક્તિ માટે સાધન શું રહ્યું? ભાષા? નવલિકા તો ગદ્યમાં લખાય, તો શું ગદ્ય વિશે પણ જોશી કંઈક ખાસ કહે છે?
હા, બિલકુલ. અને આ મુદ્દો તો એમના વિવેચનમાં ખૂબ જ કેન્દ્રમાં છે. આપણે સામાન્ય રીતે ગદ્યને કેવું માનીએ? સહજ, રોજિંદુ, માહિતી આપવા માટેનું સાધન. પણ જોશી ચેતવણી આપે છે કે નવલિકા જેવી કલાકૃતિ માટે, ખાસ કરીને જ્યારે ચેતનાના સૂક્ષ્મ, જટિલ, અતાર્કિક પ્રવાહોને પકડવાના હોય, ત્યારે આપણું જે ઘસાયેલું, બરડ, સીધી લીટીમાં ચાલતું ગદ્ય છે એ નકામો સાબિત થાય છે. એવું ગદ્ય તો સંવેદનાને કેદ કરી દેનારી શબપેટી જેવું બની જાય છે, એમ એ કહે છે.
શબપેટી, ભારે શબ્દ વાપર્યો.
હા, એટલે જેમ કવિતામાં ભાષાને તોડવી મરોડવી પડે છે, નવા રૂપો આપવા પડે છે, તેમ નવલિકાકારે પણ ગદ્ય સાથે સતત પ્રયોગો કરવા પડે છે. ગદ્યમાં પદ્ય જેવી લવચિકતા, નમનીયતા, પ્લાસ્ટિસિટી લાવવી પડે છે. વ્યાકરણના નિયમો પણ ક્યારેક તોડવા પડે. શબ્દોની પસંદગી, વાક્યની રચના, લય, આ બધા પર ખૂબ ધ્યાન આપવું પડે. ભાષા એવી હોવી જોઈએ જે અનુભવના વહેણને, એની ગૂંચોને, એની જટિલતાને પકડી શકે, ખાલી એનો સારાંશ ના આપે. ભાષા પોતે જ અનુભવનો એક ભાગ બની જવી જોઈએ. આ ભાષાકીય સજ્જતા વગર નવલિકાનું રૂપ ખીલી જ ન શકે.
એટલે ગદ્ય ખાલી સીધી વાત કહેવા માટેનું વાહન નથી, પણ ચેતનાના વાંકાચૂકા રસ્તા બતાવવા માટેનું માધ્યમ પણ છે, અને એને પણ કવિતાની જેમ જ ઘડવું પડે. સુરેશ જોશીના આ બધા વિચારો ખરેખર નવલિકાના સ્વરૂપ વિશેની આપણી જે સામાન્ય સમજ છે એને પડકારે છે. અંતે તેઓ નવલિકાના ભવિષ્ય વિશે શું કહે છે?
તેઓ એક બહુ જ ધારદાર વાક્ય કહે છે. એક સારી વાર્તા બીજી 99 નબળી વાર્તાને મારી નાખે છે.
વાહ.
આનો અર્થ એ છે કે જ્યારે કોઈ સર્જક ખરેખર રૂપની કોઈ નવી શક્યતા ખોલી આપે છે, ત્યારે જૂની, ઘસાયેલી રીતો આપોઆપ નાની અને બિનઅસરકારક લાગે છે. તેઓ માને છે કે નવલિકાનું સ્વરૂપ તો નવલકથા કરતાં પણ વધુ પ્રયોગો માંગી લે તેવું છે, અને દુનિયાભરમાં એમાં સતત નવી શક્યતાઓ શોધાતી રહે છે. તેઓ આશા રાખે છે કે ગુજરાતી લેખકો પણ આ પડકાર ઝીલે, ખાલી જાણીતા વિષયો કે પ્રચલિત રીતોના આધારે લખ્યા કરવાને બદલે રૂપવિધાનના નવા સાહસો કરે. સામાન્ય લાગતી ઘટનામાંથી પણ કંઈક અસાધારણ સંવેદના, કંઈક રહસ્યના અનંત અવકાશ સુધી વાચકને લઈ જવાની ક્ષમતા કેળવે. જો આવું થશે તો જ આપણી ગુજરાતી નવલિકા સમૃદ્ધ બનશે.
ખૂબ જ સરસ. સુરેશ જોશીના આ ઊંડા અને ક્યારેક જટિલ લાગતા વિચારોને આપણે સમજવાનો એક સારો પ્રયાસ કર્યો. જો આપણે આ આખી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ તારવવા હોય જે શ્રોતાઓ ખાસ યાદ રાખી શકે, તો એ શું હોઈ શકે?
મને લાગે છે કે ત્રણ મુખ્ય મુદ્દાઓ છે જે સુરેશ જોશીના અભિગમનો સાર કહી શકાય. પહેલું અને સૌથી અગત્યનું, નવલિકાનું મૂલ્યાંકન તેના શું કહે છે, એટલે કે વિષય પરથી નહીં, પણ કેવી રીતે કહે છે, એટલે કે રૂપ પરથી થવું જોઈએ. કલાત્મકતા, રચનારીતિ, ફોર્મ એ મુખ્ય છે.
રૂપ પર ભાર, બરાબર.
બીજું, નવલિકાનો હેતુ કોઈ ઉપદેશ આપવાનો, સમસ્યાનો ઉકેલ બતાવવાનો કે લેખકના પોતાના વિચારો રજૂ કરવાનો નથી. એનો સાચો હેતુ છે સૂચન દ્વારા ઘટના અને પાત્રના કલાત્મક સંતુલન દ્વારા, ભાષાના સર્જનાત્મક ઉપયોગ દ્વારા જીવનના કે અસ્તિત્વના રહસ્યનો સંકેત કરવો, એના માટે અવકાશ રચવો અને વાચકની સંવેદનાને જગાડવી.
રહસ્યનો સંકેત અને અવકાશ.
અને ત્રીજું, આ બધું સિદ્ધ કરવા માટે લેખકનું તાટસ્થ્ય, એટલે કે અંગત ભાવનાઓ અને પૂર્વગ્રહોથી ઉપર ઉઠીને નિર્માણ કરવાની શક્તિ ખૂબ જ જરૂરી છે. અને એની સાથે સાથે ગદ્યની નમનીયતા, એટલે કે ભાષાને અનુભવ પ્રમાણે ઘાટ આપવાની શક્તિ અને પ્રયોગશીલતા, એ પણ અનિવાર્ય છે. આ તત્વો જ નવલિકાને સાચી કલાકૃતિ બનાવે છે.
તાટસ્થ્ય અને ભાષાની નમનીયતા, બરાબર. આ વિચારો દાયકાઓ પહેલાં રજૂ થયા હતા. આજના આટલા ઝડપી, માહિતીથી ભરપૂર યુગમાં, જ્યાં વાર્તાઓ પણ આમ ઇન્સ્ટન્ટ નૂડલ્સની જેમ બને છે અને વપરાઈ જાય છે, ત્યાં સુરેશ જોશીની આ વાત કેટલી સુસંગત છે એ આજે આપણને શું શીખવી શકે છે?
મને તો લાગે છે કે આજે એ પહેલા કરતાં પણ વધુ સુસંગત છે. કારણ કે આજના આ ઘોંઘાટ અને સપાટી પર જીવતા સમયમાં જોશી આપણને ઊંડાણ તરફ જોવાનું યાદ કરાવે છે, સ્વરૂપની શિસ્ત તરફ, કલાના સાચા મૂલ્ય તરફ ધ્યાન આપવાનું કહે છે. તેઓ આપણને સાહિત્યને ખાલી માહિતી કે મનોરંજનના સાધન તરીકે નહીં, પણ અનુભવને તીવ્ર બનાવવાની, જગતને અને પોતાની જાતને નવી રીતે સમજવાની એક કળા તરીકે જોવાનું કહે છે.
હા, કળા તરીકે.
એમનો અભિગમ આપણને માત્ર શું કહેવાયું એનાથી છકી જવાને બદલે કઈ રીતે કહેવાયું એની કળાત્મક સૂઝ કેળવવા પ્રેરે છે. એ સારા અને નબળા સાહિત્ય વચ્ચેનો ભેદ પારખવા માટે એક કલાત્મક માપદંડ પૂરો પાડે છે.
બહુ સાચી વાત કહી. અને આ સાથે શ્રોતાઓ માટે એક નાનકડો વિચાર પ્રયોગ મૂકીને આપણે આ ચર્ચાનું સમાપન કરીએ. તાજેતરમાં વાંચેલી, સાંભળેલી કે જોયેલી કોઈ પણ વાર્તા યાદ કરો, પછી જરા વિચારો એમાં જે મુખ્ય ઘટના હતી એનું વજન કેવું હતું. પેલું પથ્થર જેવું ભારેખમ જેણે બધું સ્પષ્ટ કરી દીધું અને કલ્પનાનો અવકાશ જ બંધ કરી દીધો, કે પછી પંખીની પાંખ જેવું હલકું જેણે તમને ઉડાન ભરીને નવા વિચારો, નવી શક્યતાઓ તરફ દોરી ગયા? શું એ ઘટનાએ રહસ્ય માટે, સંવેદના માટે, તમારા પોતાના અર્થઘટન માટે કોઈ અવકાશ રચ્યો હતો? આ પ્રશ્નો પર વિચાર કરવાથી કદાચ સુરેશ જોશીના વિચારો આપણને વધુ અંગત રીતે સ્પર્શી શકશે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.